એકત્ર જ્ઞાન ગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં સૌનું સ્વાગત છે. આજકાલ છે ને આપણી આસપાસ આ ઇનોવેશન શબ્દ બહુ જ સંભળાય છે.
હા, ખરેખર બધે જ.
કોઈ નવી ટેકનોલોજી હોય કે પછી કોઈ નવો બિઝનેસ આઈડિયા, અરે આપણા રોજિંદા જીવનમાં પણ નાના સુધારા માટે વપરાય છે.
બરાબર.
પણ મને ઘણીવાર એવું લાગે કે આ શબ્દનો સાચો મતલબ શું છે એ આપણે કદાચ પૂરેપૂરું સમજ્યા વગર જ બોલતા હોઈએ છીએ. શું એ ખાલી કંઈક નવું બનાવવું છે, બસ એટલું જ?
તમે બહુ સાચી વાત કહી. કારણ કે ઇનોવેશન એટલે કે નવીનીકરણ એ ખાલી એક શબ્દ નથી, એ તો એક આખી પ્રક્રિયા છે જે આપણી દુનિયાને
એમ
સતત બદલી રહી છે. અને આને જરા વધુ સારી રીતે સમજવા માટે આજે આપણે માર્ક ડોડસન અને ડેવિડ ગાર્નના પુસ્તક ઇનોવેશન અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન પર વાત કરીશું. એના આધારે જરા ઊંડા ઉતરીશું.
ઓ સરસ.
હા, એમણે આ જટિલ લાગતા વિષયને બહુ સ્પષ્ટ અને સરળ રીતે સમજાવ્યો છે.
અને આ સમજવું જરૂરી પણ છે, નહીં? કારણ કે નવીનીકરણ એવું નથી કે ખાલી મોટી કંપનીઓ કે વૈજ્ઞાનિકો માટે જ હોય.
ના, બિલકુલ નહીં.
એ તો આર્થિક વિકાસ હોય, સામાજિક પરિવર્તન હોય, આપણા બધાના જીવનની ગુણવત્તા સુધારવાની વાત હોય, એમાં કેન્દ્રમાં છે.
ચોક્કસ.
અત્યારે જે ઝડપથી બધું બદલાઈ રહ્યું છે ને, એમાં ટકી રહેવા અને આગળ વધવા માટે આ સમજવું તો અનિવાર્ય છે.
તો ચાલો શરૂઆત કરીએ આ પુસ્તકના લેખકોથી. એમનો ટૂંકો પરિચય લઈએ. માર્ક ડોડસન અને ડેવિડ ગાર્ન,
હા,
બંને પોતાના ક્ષેત્રમાં એટલે કે ઇનોવેશન મેનેજમેન્ટ અને પોલિસીમાં ખૂબ જાણીતા વિદ્વાનો છે. વિશ્વભરમાં એમનું નામ છે.
એમની એવી તે શું ખાસિયત છે જે આ પુસ્તકને જુદું પાડે છે? બંનેનો દ્રષ્ટિકોણ કઈ રીતે અલગ છે?
જો, માર્ક ડોડસન છે ને એ મુખ્યત્વે કંપનીઓની અંદર જુએ છે. એમની વ્યૂહરચના, એમનું સંચાલન, ખાસ કરીને એશિયાની કંપનીઓ નવીનીકરણ કેવી રીતે કરે છે એ એમનો અભ્યાસ છે.
અચ્છા.
જ્યારે ડેવિડ ગાર્ન, જે મૂળ તો એન્જિનિયર છે, એમનો ફોકસ ટેકનોલોજી, ડિજિટલ પરિવર્તન અને મોટી સિસ્ટમ્સ પર છે.
એટલે એક અંદરની વાત કરે છે અને બીજા બહારની મોટી તસવીર જુએ છે, એમને?
બરાબર. એક માઇક્રો લેવલ પર તો બીજા મેક્રો લેવલ પર, એટલે બંનેનો દૃષ્ટિકોણ એકબીજાને પૂરક બને છે.
અને તેઓ ખાલી થિયરીની વાતો નથી કરતા, ખરું ને? એમનો વાસ્તવિક દુનિયાનો અનુભવ પણ છે, સરકારો અને કંપનીઓને સલાહ આપવાનો.
હા, ચોક્કસ. અને એ અનુભવ જ એમના લખાણને વધુ વજનદાર બનાવે છે. એ માત્ર શૈક્ષણિક વાતો નથી રહેતી.
બરાબર. તો હવે આવીએ પુસ્તકના મુખ્ય વિચાર પર. પુસ્તકનો સાર શું છે?
પુસ્તકનો મુખ્ય ભાર એ વાત પર છે કે નવીનીકરણ એટલે કંઈ ખાલી અચાનક આવેલો ચમત્કાર કે કોઈ નવી ટેકનોલોજી નથી. આપણે પેલું ફિલ્મોમાં જોઈએ ને કે કોઈ વૈજ્ઞાનિક લેબમાં એકલો બેઠો હોય ને બસ યુરેખા બોલી ઉઠે.
હા હા.
વાસ્તવિકતા એવી નથી હોતી, એનાથી ઘણી અલગ અને વધુ જટિલ હોય છે.
તો પછી શું છે નવીનીકરણ એમના મતે?
એમના મતે નવીનીકરણ એક મૂળભૂત પ્રક્રિયા છે, માનવીય પ્રક્રિયા છે, અને સૌથી અગત્યનું એક વ્યવસ્થિત એટલે કે સિસ્ટેમિક પ્રક્રિયા છે.
સિસ્ટેમિક એટલે?
સિસ્ટેમિક એટલે એ કોઈ એક ભાગનું પરિણામ નથી, પણ ઘણા બધા જોડાયેલા ભાગો, જેમ કે લોકો, કંપનીઓ, નિયમો, બજાર, સંસ્કૃતિ, આ આખી સિસ્ટમ, આખી ગોઠવણનું પરિણામ છે.
ઓકે.
આ એક એવી પ્રક્રિયા છે જે નવા વિચારોને લે છે અને તેને વાસ્તવિક મૂલ્યમાં ફેરવે છે. પછી એ મૂલ્ય ભલે વ્યાપારી હોય, સામાજિક હોય કે પછી કોઈ સંસ્થા માટે હોય.
એટલે પેલી લોન જીનિયસ વાળી વાત ખોટી છે એમ, કે કોઈ એક જ વ્યક્તિ બધું કરી નાખે.
હા, એ માન્યતાને આ પુસ્તક પડકારે છે.
તો મતલબ પુસ્તક એ સમજાવે છે કે કોઈ સારો આઈડિયા આવે, એ પછી હકીકત કેવી રીતે બને, બજાર સુધી કેવી રીતે પહોંચે, સફળ કેવી રીતે થાય, આખી સફર કેવી હોય છે.
હા, બરાબર. અને એ સફર ખબર છે ઘણીવાર લાંબી હોય છે, એમાં ઘણા લોકોનો સાથ જોઈએ છે, સહયોગી હોય છે, અને ક્યારેક તો બધું અસ્તવ્યસ્ત પણ લાગે. પુસ્તક નવીનીકરણના મૂળ ક્યાં છે, એની પ્રક્રિયાઓ કેવી હોય, એમાં મુખ્ય ખેલાડીઓ કોણ છે, ઉદ્યોગ સાહસિકો, કંપનીઓ, સરકાર, અને એના સારા અને ખરાબ બંને પરિણામો શું હોઈ શકે, આ બધું સમજાવવા માટે એક ઐતિહાસિક અને બહુપરિમાણીય દૃષ્ટિકોણ આપે છે.
બહુ રસપ્રદ લાગે છે. ચલો થોડું વધારે ઊંડાણપૂર્વક જોઈએ. પુસ્તકની શરૂઆતમાં જ એક બહુ મહત્વનો ભેદ સ્પષ્ટ કર્યો છે, શોધ ઇન્વેન્શન અને નવીનીકરણ ઇનોવેશન વચ્ચેનો. ઘણા લોકો આ બંનેને એક જ સમજે છે.
સાચી વાત, આ સમજવું બહુ જ જરૂરી છે. પુસ્તક કહે છે કે કોઈ નવો વિચાર આવવો કે કંઈક નવું શોધવું એ શોધ છે, ઇન્વેન્શન.
દાખલા તરીકે
કોઈએ પહેલીવાર વિચાર્યું કે વીજળીથી પ્રકાશ પેદા કરી શકાય, બલ્બનો સિદ્ધાંત, એ શોધ થઈ.
બરાબર.
પણ એ વિચારને લઈને ખરેખર બલ્બ બનાવવો, પછી એને મોટા જથ્થામાં બનાવવાની રીત શોધવી, એની ફેક્ટરી નાખવી, એની કિંમત એવી રાખવી કે લોકો ખરીદી શકે, એને બજારમાં વેચવો, લોકો સુધી પહોંચાડવો અને લોકો એનો ઉપયોગ કરતા થાય.
આ આખી પ્રક્રિયા.
હા, આ આખી લાંબી પ્રક્રિયા એટલે નવીનીકરણ, ઇનોવેશન. શોધ તો ખાલી શરૂઆત છે, નવીનીકરણ એટલે એનું સફળ અમલીકરણ અને પ્રસાર.
હા, આ ખરેખર મહત્વનો મુદ્દો છે. અને અહીં જ કદાચ પેલો અર્થશાસ્ત્રી જોસેફ શુમ્પીટરનો સર્જનાત્મક વિનાશ એટલે કે ક્રિએટિવ ડિસ્ટ્રક્શનનો ખ્યાલ આવે છે, નહીં?
બિલકુલ. શુમ્પીટરની દલીલ જ એ છે કે મૂડીવાદ જે આગળ વધે છે ને, એનું મુખ્ય કારણ નવીનીકરણ છે. અને આ નવીનીકરણ શું લાવે છે? સર્જનાત્મક વિનાશ. એટલે કે જ્યારે કોઈ નવી વસ્તુ, નવી રીત કે નવું બિઝનેસ મોડલ આવે ત્યારે એ જૂનાને નકામું બનાવી દે છે.
મતલબ
કે જૂના ઉદ્યોગો બંધ થઈ જાય, જૂની નોકરીઓ જતી રહે. આ થયો વિનાશ. પણ એની સાથે જ નવા ઉદ્યોગો ઊભા થાય, નવી તકો બને, નવી સંપત્તિનું સર્જન થાય. આ થયું સર્જન. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે, ગતિશીલ, અને હા, ઘણીવાર અસ્વસ્થતા પણ લાવે.
સમજાઈ ગયું. પુસ્તક નવીનીકરણના જુદા જુદા પ્રકારો પણ ઘણાવે છે. જેમ મેં પહેલાં કહ્યું તેમ, ઉત્પાદનમાં નવીનીકરણ, જેમ કે નવો સ્માર્ટફોન, પ્રક્રિયામાં ફોર્ડની એસેમ્બલી લાઇન, માર્કેટિંગમાં નાઇકી જેવી બ્રાન્ડ બિલ્ડિંગ, સંસ્થાકીય ટોયોટાની લીન સિસ્ટમ. પણ મને પેલું બિઝનેસ મોડલ નવીનીકરણ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે.
હા, એ ખરેખર રસપ્રદ છે. બિઝનેસ મોડલ નવીનીકરણ એટલે શું? કે કંપની જે રીતે વેલ્યુ બનાવે છે અને જે રીતે પૈસા કમાય છે એ મૂળભૂત રીત જ બદલી નાખવી.
કોઈ ઉદાહરણ?
બેસ્ટ ઉદાહરણ છે નેટફ્લિક્સ. યાદ છે, પહેલા એ લોકો ડીવીડી ટપાલથી મોકલતા.
હા, બરાબર.
પછી એમણે આખું મોડલ જ બદલી નાખ્યું, ઓનલાઈન સ્ટ્રીમિંગ પર આવી ગયા. જુઓ, પ્રોડક્ટ તો એ જ રહી ફિલ્મો અને સિરીઝ, પણ ગ્રાહક સુધી પહોંચાડવાની રીત અને પૈસા કમાવાની રીત આખી બદલાઈ ગઈ. આ બતાવે છે કે નવીનીકરણ ખાલી ટેકનોલોજી નથી.
અને ઇતિહાસ જોઈએ તો આવા મોટા નવીનીકરણોએ દુનિયાને કઈ હદે બદલી છે.
પુસ્તક કહે છે કે માનવ ઇતિહાસ જુઓ તો એ નવીનીકરણની જ ગાથા છે. ખેતીની શરૂઆત થઈ, એ પણ નવીનીકરણ હતું. પછી છાપકામની શોધ, વરાળ યંત્ર, વીજળી, ઇન્ટરનેટ.
હા,
આ બધા ખાલી ટેકનોલોજીના ફેરફાર નહોતા. ઔદ્યોગિક ક્રાંતિને જ લઈ લો. સ્ટીમ એન્જિને ફક્ત મશીનો ન ચલાવ્યા, એણે મુસાફરી બદલી નાખી, મોટા શહેરો બન્યા, લોકોની કામ કરવાની રીત, રહેવાની રીત, આખો સમાજ બદલાઈ ગયો.
એટલે નવીનીકરણ જ લાંબા ગાળે જીવનધોરણ સુધારે છે, આરોગ્ય સુધારે છે, આપણી ક્ષમતાઓ વધારે છે.
બરાબર, એ જ મુખ્ય સ્ત્રોત છે.
અને એની અસર પણ પેલી ચક્રવૃદ્ધિ વ્યાજ જેવી હોય છે, નહીં? એક નવીનીકરણ થાય એટલે બીજા માટે રસ્તો ખુલે. કોમ્પ્યુટર આવ્યું તો ઇન્ટરનેટ શક્ય બન્યું, ઇન્ટરનેટથી સ્માર્ટફોન અને એપ્સ આવ્યા.
બરાબર, એક પછી એક. તો હવે સવાલ એ થાય કે આ નવીનીકરણ થાય છે કેવી રીતે, કોણ કરે છે એને?
હા, એ મહત્વનો પ્રશ્ન છે.
પુસ્તક પહેલા વાત કરે છે ઉદ્યોગ સાહસિકની, એન્ટરપ્રેન્યોરની. શુમ્પીટર એમને જ સર્જનાત્મક વિનાશના એજન્ટ કહે છે. આ એવા લોકો છે જે બીજાને ન દેખાય એવી તકો જુએ છે, પછી જોખમ લે છે અને પૈસા, માણસો, ટેકનોલોજી જેવા સંસાધનોને ભેગા કરીને કંઈક નવું બનાવે છે. જેમ કે થોમસ એડિસન.
એડિસનનું નામ આવે એટલે બલ્બ યાદ આવે, પણ પુસ્તક કહે છે કે એ ખાલી શોધક નહોતા.
ના, એનાથી ઘણું વધારે હતા. એડિસન એક ઉત્તમ ઉદ્યોગ સાહસિક અને ઇનોવેટર હતા. એમણે ખાલી બલ્બ ન શોધ્યો, પણ એ બલ્બ લોકો વાપરી શકે એ માટેની આખી સિસ્ટમ ઊભી કરી. પાવર સ્ટેશન, વીજળીના તારનું નેટવર્ક, બધું જ.
હો,
અને એમણે મેનલો પાર્કમાં પહેલી ઔદ્યોગિક સંશોધન પ્રયોગશાળા બનાવી, એટલે કે નવીનીકરણ કરવાની પ્રક્રિયાને પણ એક સંસ્થાનું સ્વરૂપ આપ્યું.
પણ આજની દુનિયામાં નવીનીકરણ ખાલી આવા કોઈ એકાદ મહાન વ્યક્તિ પર આધારિત નથી, ખરું ને? હવે તો મોટી કંપનીઓના R&D ડિપાર્ટમેન્ટ્સ બહુ મહત્ત્વના છે, અને હવે તો ઓપન ઇનોવેશનની પણ વાત થાય છે.
સાચી વાત છે. જૂના જમાનામાં કદાચ એવું હતું, પણ હવે ખાસ કરીને મોટી કંપનીઓમાં R&D વિભાગ હોય છે, પણ હવે એ પણ પૂરતું નથી, એટલે ઓપન ઇનોવેશનનો ખ્યાલ આવ્યો.
એ શું છે? બરાબર.
ઓપન ઇનોવેશન એટલે કંપનીઓ ફક્ત પોતાના અંદરના સંશોધન પર જ આધાર ન રાખે, પણ બહારના સ્ત્રોતો જેમ કે યુનિવર્સિટીઓ, નાના સ્ટાર્ટઅપ્સ, ગ્રાહકો, ક્યારેક તો હરીફો પાસેથી પણ નવા વિચારો અને ટેકનોલોજી લે અને એમની સાથે મળીને કામ કરે,
સહયોગ કરે.
હા, સહયોગ. કારણ કે આજની દુનિયા એટલી જટિલ છે કે કોઈ એક કંપની માટે બધું જ જાતે કરવું શક્ય જ નથી, એટલે અહીં ઇકોસિસ્ટમનો વિચાર મહત્વનો બને છે.
સિલિકોન વેલી આનું સારું ઉદાહરણ કહેવાય, જ્યાં ખાલી એક કંપની નહીં પણ આખું વાતાવરણ જ ઇનોવેશનને ધક્કો મારે છે.
બિલકુલ. સિલિકોન વેલીની સફળતા કોઈ એક કંપની કે એક વ્યક્તિને કારણે નથી, એ એક આખી ઇકોસિસ્ટમ, એક ગાઢ નેટવર્કનું પરિણામ છે.
એમાં શું શું હોય છે?
જુઓ, ત્યાં વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ છે જે નવા વિચારો અને હોશિયાર લોકો આપે છે. પછી વેન્ચર કેપિટલ ફંડ છે જે નવા જોખમી આઈડિયામાં પૈસા રોકવા તૈયાર હોય છે. કુશળ એન્જિનિયરો, મેનેજરો છે જે સહેલાઈથી એક કંપનીમાંથી બીજીમાં જાય છે, એટલે જ્ઞાન ફેલાય છે. અને સૌથી અગત્યનું
શું?
એક એવી સંસ્કૃતિ છે જે નવા પ્રયોગોને સ્વીકારે છે, જોખમ લેવાને પ્રોત્સાહન આપે છે, અને જો નિષ્ફળ જવાય તો એમાંથી શીખીને આગળ વધવાનું કહે છે. આ બધું ભેગું મળીને એક ઇનોવેશન ઇકોસિસ્ટમ બનાવે છે.
અને આ આખી ઇકોસિસ્ટમ ચાલે એ માટે પેલી સંસ્થાઓ, ઇન્સ્ટિટ્યુશન્સ અને સરકારની ભૂમિકા પણ હોય છે ને? એમના વગર તો ન ચાલે.
ચોક્કસપણે. અહીં સંસ્થાઓ એટલે ખાલી સરકારી ઇમારતો નહીં, પણ સમાજના નિયમો, કાયદા, નીતિઓ, પ્રથાઓ, એ બધું. અને સરકારની ભૂમિકા તો બહુ જ નિર્ણાયક છે.
કઈ રીતે?
સરકાર જેમ કે મૂળભૂત સંશોધનમાં પૈસા રોકી શકે છે. ઘણા મોટા ઇનોવેશન જેમ કે ઇન્ટરનેટ શરૂઆતમાં સરકારી પ્રોજેક્ટ હતા.
અચ્છા.
પછી શિક્ષણ નીતિ દ્વારા સારા એન્જિનિયર, વૈજ્ઞાનિક તૈયાર કરી શકે, પેટન્ટ જેવા કાયદા બનાવીને શોધકોને રક્ષણ અને પ્રોત્સાહન આપી શકે, બજારમાં હરીફાઈ જળવાઈ રહે એ જોઈ શકે, અને યોગ્ય નિયમો બનાવીને ઇનોવેશનને સાચી દિશા આપી શકે. જેમ કે પર્યાવરણના કડક નિયમો આવે તો કંપનીઓ ગ્રીન ટેકનોલોજી વિકસાવવા પ્રેરાય.
બરાબર.
આ બધું ભેગું મળીને દેશની રાષ્ટ્રીય નવીનીકરણ પ્રણાલી, નેશનલ ઇનોવેશન સિસ્ટમ બનાવે છે.
ઓકે. એટલે નવીનીકરણ ખરેખર તો એક ટીમવર્ક છે, એક સામૂહિક પ્રયાસ છે. વ્યક્તિ, કંપની, યુનિવર્સિટી, સરકાર, બધાનો ફાળો હોય.
બરાબર.
પણ દરેક સિક્કાની બે બાજુ હોય. આપણે ફાયદાની તો બહુ વાત કરી, લાંબુ આયુષ્ય, માહિતીની સરળતા, ઉત્પાદકતા, પણ શું આની કોઈ નકારાત્મક બાજુઓ પણ છે? પુસ્તક એના વિશે શું કહે છે?
હા, પુસ્તક એ બાજુ પણ જુએ છે, અને એ જરૂરી છે. પેલો સર્જનાત્મક વિનાશ શબ્દ યાદ છે?
હા.
એનો અર્થ જ એ છે કે જ્યારે નવું બને છે ત્યારે જૂનું તૂટે છે. નવી ટેકનોલોજી આવે એટલે જૂની કુશળતા અને જૂની નોકરીઓ નકામી બને છે. ઓટોમેશન આવે તો કારખાનાના કામદારોની નોકરી જાય. આ એક મોટી સમસ્યા છે.
બેરોજગારી વધે.
હા, અને એનાથી સમાજમાં અસંતોષ પણ વધે. બીજું, નવીનીકરણ ઘણીવાર આર્થિક અસમાનતા પણ વધારે છે.
એ કઈ રીતે?
કારણ કે એના મોટાભાગના ફાયદા ઘણીવાર ઓછા લોકો સુધી પહોંચે છે. જેમ કે જે લોકો નવી ટેકનોલોજી બનાવે છે, જેઓ તેમાં રોકાણ કરે છે, અથવા જેમની પાસે એને વાપરવાની આવડત છે, સામાન્ય માણસ કદાચ પાછળ રહી જાય.
ઓકે. અને પર્યાવરણ પર અસર, નૈતિક પ્રશ્નો?
એ પણ છે. ઘણી ટેકનોલોજીકલ પ્રગતિએ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું છે, અને હવે જે નવી ટેકનોલોજી આવી રહી છે, જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI, જીનેટિક એન્જિનિયરિંગ, એનાથી ઘણા નૈતિક અને સામાજિક પ્રશ્નો પણ ઊભા થાય છે. એટલે નવીનીકરણને ખાલી પ્રોત્સાહન આપવું પૂરતું નથી, એના પરિણામોનું યોગ્ય સંચાલન કરવું પણ એટલું જ જરૂરી છે.
ભવિષ્યની વાત કરીએ તો આગળ જતા કયા પરિબળો નવીનીકરણને દિશા આપશે? પુસ્તક શું કહે છે?
લેખકો મુખ્યત્વે 3-4 મોટા વલણો જુએ છે. એક તો છે ડિજિટલાઇઝેશન, AI, બિગ ડેટા, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, આ બધું દરેક ક્ષેત્રને બદલી રહ્યું છે, એ તો ચાલુ જ રહેશે.
બીજું
છે ગ્લોબલાઇઝેશન, જો કે હવે એના પર થોડા પ્રશ્નાર્થ છે રાજકીય કારણોસર, પણ વિચારો અને ટેકનોલોજીનો પ્રવાહ તો ચાલુ જ રહેશે. અને ત્રીજું જે કદાચ સૌથી અગત્યનું બની રહ્યું છે તે છે ટકાઉપણું, સસ્ટેનેબિલિટી.
એટલે કે પર્યાવરણને લગતું?
હા, ક્લાઇમેટ ચેન્જ, સંસાધનોની અછત, આ બધી સમસ્યાઓ એટલી મોટી છે કે એનો ઉકેલ લાવવા માટે ઉર્જા, ખોરાક, પાણી, ટ્રાન્સપોર્ટ આ બધા ક્ષેત્રોમાં મોટા પાયે નવીનીકરણ કરવું જ પડશે.
બરાબર.
અને ચોથું, સામાજિક નવીનીકરણ પર પણ ભાર વધી રહ્યો છે, એટલે કે ગરીબી, આરોગ્ય, શિક્ષણ જેવી સામાજિક સમસ્યાઓ ઉકેલવા માટે નવા રસ્તા શોધવા. જેમ કે કેન્યામાં એમ પૈસા મોબાઇલ મની ટ્રાન્સફર સિસ્ટમ આવી, એણે લાખો લોકોના જીવનમાં ફરક પાડ્યો.
એટલે ભવિષ્યનું નવીનીકરણ વધુ હેતુપૂર્ણ હશે, વધુ સહયોગી હશે અને વધુ જવાબદાર બનશે, એમ કહી શકાય?
હા, એવી આશા રાખીએ. તો આટલી ચર્ચા પછી જો આપણે મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકાય?
મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ એ છે કે નવીનીકરણ એક સિસ્ટમ છે, કોઈ એક ઘટના નથી.
બરાબર. તે વ્યક્તિઓ, કંપનીઓ, નેટવર્ક્સ, સંસ્થાઓ, આ બધાની જટિલ આંતરક્રિયાનું પરિણામ છે. તેને સમજવા માટે આખી સિસ્ટમને જોવી પડે.
બીજો મુદ્દો પેલો શુમ્પીટરવાળો, તે પરિવર્તનનું એન્જિન છે. સર્જનાત્મક વિનાશ લાવે છે, જૂનું તોડીને નવું બનાવે છે. વિકાસ માટે જરૂરી છે, પણ તેના સામાજિક પરિણામોનું ધ્યાન રાખવું પડે.
ત્રીજો, અમલીકરણ સર્વોપરી છે. શોધ અને નવીનીકરણ અલગ છે. સારો વિચાર હોવો પૂરતો નથી, તેને વાસ્તવિક મૂલ્યમાં ફેરવવાની ક્ષમતા અને પ્રક્રિયા એ વધુ મહત્વનું છે.
ચોથો મુદ્દો, ઇકોસિસ્ટમ અને સંસ્થાઓ અનિવાર્ય છે. યોગ્ય વાતાવરણ, નેટવર્ક, સરકારની નીતિઓ આ બધા વગર મોટા પાયે નવીનીકરણ ટકી ન શકે.
અને પાંચમો, જે આપણે છેલ્લે ચર્ચ્યો, નવીનીકરણ બેધારી તલવાર છે. ફાયદા છે તો નુકસાન પણ છે. અસમાનતા, નોકરીઓ જવી, પર્યાવરણ પર અસર, આ બધું ધ્યાનમાં રાખીને તેનું નૈતિક અને સામાજિક રીતે સંચાલન કરવું જરૂરી છે.
આ મુદ્દાઓ આપણા રોજિંદા જીવન સાથે પણ જોડાયેલા છે. જેમ કે પહેલો મુદ્દો સિસ્ટમવાળો, આપણે ગુજરાતમાં જોઈએ છીએ કે લોકો કેવા જુગાડ કરીને નાના ઉકેલો લાવે છે. કર ક્યાં મળશે, સરકારી નિયમો શું છે.
બરાબર. અને અમલીકરણની વાત કરીએ તો આપણે ત્યાં ઘણા સારા વિચારો હોય છે, પણ તેને સફળ પ્રોડક્ટ કે સર્વિસમાં ફેરવવાની પ્રક્રિયામાં ક્યાંક કચાશ રહી જાય છે.
અને ઇકોસિસ્ટમનું ઉદાહરણ લઈએ તો UPI પેમેન્ટ સિસ્ટમ. જુઓ, સરકારે પહેલ કરી, બેંકો જોડાઈ, ટેકનોલોજી કંપનીઓ આવી, બધા ભેગા થયા, ત્યારે કેવું મોટું પરિવર્તન આવ્યું.
સાચી વાત. આ સહયોગનું ઉત્તમ ઉદાહરણ છે.
પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય. આપણે એવા બે ત્રણ પર વાત કરીએ?
હા, ચોક્કસ. જેમ કે પહેલો વિચાર, નવીનીકરણ એ માત્ર એક તેજસ્વી વિચાર નથી, પરંતુ તે વિચારને વ્યાપારી સફળતા અથવા વ્યાપક ઉપયોગમાં રૂપાંતરિત કરવાની સમગ્ર પડકારજનક પ્રક્રિયા છે.
આ ફરીથી પેલી અમલીકરણની વાત પર ભાર મૂકે છે. આઈડિયા તો ઘણાને આવે, પણ એને હકીકત બનાવવો એ અઘરું છે.
બરાબર. બીજો વિચાર શુમ્પીટરનો, મૂડીવાદ એ સર્જનાત્મક વિનાશનું સતત ચાલતું વાવાઝોડું છે.
વાહ, આ વાક્ય નવીનીકરણની શક્તિ અને તેની ડિસરપ્ટિવ અસરને બરાબર પકડે છે. એ સ્થિરતા નથી, પણ સતત પરિવર્તન છે.
અને ત્રીજો, ઇકોસિસ્ટમ વિશે, સફળ નવીનીકરણ ભાગ્યે જ કોઈ એક પેઢી દ્વારા એકલા હાથે થાય છે. તે કંપનીઓ, યુનિવર્સિટીઓ, ફાઇનાન્સર્સ અને સરકારી નીતિઓના જટિલ ઇકોસિસ્ટમમાંથી જન્મે છે.
એટલે કે આ ટીમ ગેમ છે, એકલા હાથે ના થાય, સહયોગ અને નેટવર્ક જરૂરી છે.
બરાબર. આ વિચારો આપણને નવીનીકરણને વધુ ઊંડાણથી અને પ્રેક્ટિકલી સમજવામાં મદદ કરે છે.
તો હવે આ બધી સમજણનો વાસ્તવિક જીવનમાં ઉપયોગ કેવી રીતે થઈ શકે? જે લોકો બિઝનેસ કરે છે કે નવા સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગે છે, કે પછી આપણા જેવા સામાન્ય નાગરિકો, એમના માટે શું શીખ છે?
વ્યવસાયિકો માટે મારી દૃષ્ટિએ મુખ્ય સલાહ એ છે કે નવીનીકરણનો અર્થ વિસ્તૃત કરો. ખાલી નવા પ્રોડક્ટ વિશે ન વિચારો. તમારી પ્રોસેસ, તમારું ઓર્ગેનાઇઝેશન, તમારી માર્કેટિંગ સ્ટ્રેટેજી, તમારું બિઝનેસ મોડેલ, આ બધામાં નવીનતા લાવી શકાય છે.
અને પેલું ઓપન ઇનોવેશન,
આ એ બહાર જુઓ, યુનિવર્સિટીઓ, સ્ટાર્ટઅપ્સ, બીજા ભાગીદારો સાથે સહયોગ કરો અને કંપનીમાં એવી સંસ્કૃતિ બનાવો જ્યાં નવા પ્રયોગો થાય, લોકો ભૂલ કરતા ડરે નહીં અને નિષ્ફળતામાંથી શીખવાની તક મળે.
અને જેઓ નવો બિઝનેસ શરૂ કરી રહ્યા છે, સ્ટાર્ટઅપ્સ,
એમના માટે,
ઉદ્યોગ સાહસિકો માટે,
મુખ્ય વાત એ છે કે ખાલી તમારા આઈડિયા કે પ્રોડક્ટ પર જ ફોકસ ન કરો, એની આસપાસની ઇકોસિસ્ટમને સમજો. તમારા પાર્ટનર કોણ બની શકે, પૈસા ક્યાંથી આવશે, ગ્રાહકો સુધી કઈ રીતે પહોંચશો, તમારા આઈડિયાને બજાર સુધી લઈ જવાની આખી પ્રોસેસ, ઉત્પાદન, માર્કેટિંગ, વેચાણ, સર્વિસ, એનું પ્લાનિંગ કરો. શોધ પૂરતી નથી, નવીનીકરણની આખી સફર જુઓ.
અને આપણા જેવા સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે શું?
આપણા બધા માટે મને લાગે છે કે સૌથી મહત્વનું છે જિજ્ઞાસા જાળવી રાખવી, ક્યુરિયોસિટી, સતત નવું શીખતા રહેવું. અલગ અલગ વિષયો વચ્ચે શું સંબંધ છે એ સમજવાનો પ્રયાસ કરો. ઇન્ટરડિસિપ્લિનરી થિંકિંગ. અને જ્યારે કોઈ નવી ટેકનોલોજી કે ફેરફાર આવે ત્યારે ખાલી એના ફાયદા ન જોવા, પણ એના સંભવિત ગેરફાયદા, એની સામાજિક અસર શું થશે એના વિશે પણ વિચારવું, ક્રિટિકલી વિચારવું. અને આપણે પોતે ગ્રાહક તરીકે, નાગરિક તરીકે કયા પ્રકારના નવીનીકરણને ટેકો આપીએ છીએ એ બાબતે પણ થોડું સભાન રહેવું.
આ સૂચનાઓ ખરેખર બહુ પ્રેક્ટિકલ છે. નવીનીકરણ ખાલી મોટી કંપનીઓની વાત નથી, પણ આપણા બધાના જીવન સાથે જોડાયેલી છે.
બરાબર.
તો આ આખી વાતચીત પછી તમારા માટે સૌથી મોટી શીખ અથવા આહા મોમેન્ટ કઈ રહી? તમને શું નવું જાણવા મળ્યું?
મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ હતી કે નવીનીકરણ કેટલું વ્યવસ્થિત, સિસ્ટમેટિક અને તેને કેવી રીતે સંચાલિત કરી શકાય છે. આપણે સામાન્ય રીતે એને બસ એક આકસ્મિક ઘટના, એક ચમત્કાર માની લઈએ છીએ.
હા, કોઈને બસ આઈડિયા આવી ગયો.
હા, પણ આ પુસ્તક બતાવે છે કે એની પાછળ ચોક્કસ પ્રક્રિયાઓ છે, માળખા છે, સિદ્ધાંતો છે. જો એને સમજીએ તો આપણે નવીનીકરણને પ્રોત્સાહન આપી શકીએ છે, એને સુધારી શકીએ છે. એ ખાલી નસીબની વાત નથી.
અને તમારા માટે?
મારા માટે પેલી બેધારી તલવારવાળી વાત અને એની સાથે જોડાયેલી જવાબદારીનો વિચાર વધુ સ્પર્શી ગયો. પ્રગતિ જરૂરી છે, વિકાસ પણ જરૂરી છે, પણ એ કોના ભોગે, એના લાંબા ગાળાના સામાજિક, આર્થિક, નૈતિક પરિણામો શું હશે એના વિશે સતત વિચારવું અને એને જવાબદારીપૂર્વક દિશા આપવી એ આપણા બધાની સામૂહિક જવાબદારી છે. નવીનીકરણ ખાલી પૈસા કમાવાનું સાધન નથી, એ એક ઊંડી માનવીય અને સામાજિક પ્રવૃત્તિ છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.